કોળા કાગળ એ લખી આપ્યાની વાત છે. કોળા કાગળ ઉપર સહી કરી આપે છે તુલસીદાસજી. તુલસીજી દ્રઢતાપૂર્વક હૃદયપૂર્વક જીવનની સત્ય વાસ્તવિકતાને રજૂ કરી રહ્યા છે. કોઈ છળકપટ નથી, કઈ સંતાડવાની પણ ઈચ્છા નથી. અને સંતાડવાનું સાધુને શું હોય? બહુ હોય તેની પાસે જલપાત્ર હોય, બે કોપીનું. તો અહીંયા આગળ બહુ જ ખુલ્લા દિલથી તુલસીજી કહે છે કે કબીન હોઉ નહીં વચન પ્રવીનું, સકલ કલા સબ વિદ્યાહીન. બધી રીતે હું તો સાવ નિમ્ન છું. કવિ અને કવિના જે કવિત્વના કવિતાના જે કઈ લક્ષણો ને ગુણ છે એ પણ હું જાણતો નથી. એની અંદરનો ભાવ, એની અંદરનો ભેદ, એનો રસ, ભાવભેદ અને રસભેદ કાવ્યમાં અનેક પ્રકારના હોય. ભાવભેદ પણ હોય, રસભેદ પણ જુદા જુદા હોય, જુદા જુદા ભાવની અભિવ્યક્તિ કરવાની હોય એ પણ જુદી જુદી હોય. ક્યારેક કરુણ રસ હોય, ક્યારેક હાસ્ય રસ હોય, ક્યારેક વીર રસ હોય. આ બધા જ રસો જુદા જુદા એના ભેદ હોય. એમ ભેદ, રસભેદ અને ભાવભેદ એ પણ અનેક છે. અને કવિ તરીકેના ગુણદોષ એ પણ અનેક પ્રકારના છે. કવિ તરીકે આજકાલ જેમ જેમ ભાવ્યું એમ લખી દીધું અને કવિ કહેવાયા, એ કવિ નહીં. ગમે તેવા ટૂચકા મૂકી દીધા વધતા ઓછા અક્ષરોની અંદર, કોઈ પણ ઢાળ કે રાગ સિવાયનું, કોઈ પ્રાસ કે બંધ, કોઈ એનો બંધન બંધારણ પણ નહીં, એ કવિત્વ નથી. એમને એમ ટૂચકા તો ગમે તે જોડકણા મૂકી દેવાય એટલે કવિ નથી બની જવાતું. એટલે અહીંયા આગળ કવિત દોષ ગુણ વિવિધ પ્રકારા. તો આમ છંદ પ્રબંધ અને અનેક પ્રકારનું જે એનું એનો વિધાન છે એ વિધાનની અંદર જે કઈ રસ કવિના દોષ ગુણ કવિત્વના પણ દોષ ગુણ છે એ પણ હું જાણતો નથી. અને છેલ્લે કહ્યું કવિત વિવેક એક નહીં મોરે. જેને વિવેક કહેવાય, જેને આવડત કહેવાય, કવિ તરીકેનું કવિત્વ પણ. કવિ ખૂબ ઘેરો હોય, એના શબ્દોમાં ઊંડાણ હોય, જે કહેવાનું હોય એ ગર્ભિત વાત એને સ્પષ્ટ કરી દીધી હોય કાવ્યના શબ્દોમાં, અને છતાં એ રસમય હોય, કર્ણપ્રિય હોય, વિચારોની અંદર પણ એના માટે સ્થાન મળેલું હોય એને કવિ કહેવાય અને એની કવિતા કહેવાય. તો અહીંયા કહ્યું કવિત વિવેક એક નહીં મોરે. આમાંનું એક પણ મારામાં છે નહીં. એટલે માણસ છછરો હોય, જેની પાસે કોઈ વિચાર ઊંડાણની વિચાર શક્તિ ન હોય એનું કાવ્ય કેવું હોય? જામ જામ જામડા દઈ દે મને દામડા, ને હોય જાય તારા કામડા, મારા થઈએ કામડા ને તારા રહી જાય નામડા. અને કવિ કહેવાય અને કવિતા કહેવાય. પણ એક માત્ર તો તુલસીજી કે છે મારી સ્થિતિ આવા કવિ તરીકેની છે. કવિત વિવેક એક નહીં મોરે, છાંટોય નથી કે ને, આનામાં છાંટોય નથી એમ કહી દે. એમ તુલસીજીએ કહ્યું કે મારામાં એક પણ એવો ગુણ નથી. અક્કલનો છાંટો તો છે કે નહીં એમ કહીએ છે ને અકળીને, પણ તુલસીજી શાંતિથી કહે છે મારામાં એક છાંટો નથી. કવિત વિવેક અને એક મોરે. આ તુલસીજીને ક્યાં મૂકવા, કયું પદ આપી શકાય? ને આવી વિભૂતિ હોવા છતાંય પોતાની જાતને અત્યંત નિમ્ન ગણી લેવી બહુ અઘરું કામ છે. બાકી બધી રીતે યોગ્ય હોય અને માણસને જો એની કદર ન થતી હોય ને તેનું એનું હૃદય બળે, ઓ મારી કોઈ કદર નથી, હું આટલું કામ કરું, આટલી સેવા કરું, છતાંય મને કોઈ અહીંયા ગાડી, મારી કોઈ ગણતરી જ નહીં, મારું કોઈ સ્થાન જ નહીં, એને કેટલું હૃદયમાં બળે. જયારે આટલી બધી સંપન્નતા હોવા છતાંય તુલસીજી એમ કે મારામાં તો કોઈ કઈ કહેતા કઈ આવડત છે જ નહીં ને, પોતાની જાતને ભોટમાં ખપાવી દેવા માંગે છે. પણ એ પણ મૃદુતા, નમ્રતા, વિવેક આવવા બહુ સહેલા નથી હોતા. ચાણક્ય બહુ સરસ શબ્દોમાં કહ્યું છે કે દાતૃત્વમ, પ્રિયવક્તૃત્વમ, ધીરત્વમ, ઉચિતજ્ઞતા અભ્યાસે ન લભ્યંતે ચત્વારી સહજા ગુણા. આ સાહજિકતા છે માણસતામાં, વિવેક, દીનતા, નમ્રતા. ગમે એટલી મોટી એનામાં આવડત હોય છતાંય એ પોતાની જાતને નમીને ચાલતો હશે. તો તુલસીજી જેનું સર્જન કરવા જઈ રહ્યા છે, રામ કથાનું સર્જન કાવ્યના રૂપે, પોતાની ક્ષમતાને એટલી બધી નાની ગણાવી દીધી, કારણ કામ બહુ મોટું છે. ચહીએ અમીય જગ જુરઈ ન છાછી, ભગવાનની કથા તો અમૃત છે પણ મારા નસીબમાં છાશે નથી ને. એટલે તુલસીજીની કવિ તરીકેની જે ઊંચાઈ એટલી બધી છે, છતાંય નિમ્નતાનો ભાવ એટલો બધો છે કે પોતે પોતાની જાતને સહેજ પણ મોટી ગણવા માંગતા નથી. સત્ય કહું લેખી કાગદ ઘોરે, અભણ માણસ હોય એને કાગળ ને પેન પેન્સિલ આપ્યા હોય કે કોરો ને કોરો પાછું આપે, કેમ મને કશું આવડતું નથી. એને પુસ્તક લે ભી આ વાત જોઈ તો કાલા અક્ષર, કે આ અક્ષર છે ને એ ભાઈ તમારી ભેંસ છે, આથી વધારે કશું નહીં વાંચી શકે. કે આ તમે બતાવીને બહુ સરસ છે, મારી ભેંસનો રંગ આવો જ છે, કાળો જ. સત્ય કહું, હું સાચી વાત કહી દઉં છું, કોરો કોરો કાગર પાછો આપી દે, હું શું લખું, મને ક ક ખય આવડતું નથી, લખું શું. સત્ય કહું, મારી વાત તમને સાચે સાચી કહી દઉં છું, આ કોરા કાગર ઉપર લખ્યાલું છું તમને. કોરા કાગર ઉપર ક્યારે લખ્યા ભાઈ? પૂરેપૂરો વિશ્વાસ હોય ત્યારે. અને બીજું ક્યાંક પછી કોક હાવ અંગૂઠા છાપ હોય, આ બે લખ્યા. પણ તુલસીએ બે માંથી કઈ નથી, છતાંય પોતાની ઉદારતા, પોતાનો વિવેક. આવા મોટા સિદ્ધ સાધુ છે જેને ભગવાને પણ દર્શન આપ્યા, ભગવાન પણ પેરો ભરે જેહના આવાસમાં. ભગવાનને એની સેવા કરવાનું મન થાય. કબીરા મન નિર્મલ ભયા, જૈસો ગંગા નીર. કેટલું સરસ મજાની વાત છે. પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર. ઉપાસના સ્થિતિ સાધુતા એવી હોય કે ભગવાનને ભક્તની પાછળ ફરવું પડે. કહત કબીર કબીર, પાછે પાછે હરી ફિરે. બોડાણો લેવા ગયો દ્વારકામાં, માંડ માંડ હવાર થતા સુધી કઈ બહાર ના નીકળી શક્યો. પછી ભગવાન કે ચાલ તું હોઈ જા, હું ગાડવા કીધું. પાછે પાછે હરી ફીરે આ એક લાક્ષણિકતા છે કવિ તરીકેની, તુલસીદાસજીની. અને સત હું સાચું કઉ છું, કઈ મારી પાસે સાધુ પાસે જૂઠ તો હોય ને, જૂઠ બોલવાનું છે એના માટે. કઈક સંતાડવું હોય, કોઈ પાપ કોઈ અપરાધ તો જૂઠું બોલવું પડે, પણ સાધુ છે. કોઈ પાપ કે જૂઠ સંતાડવાનો કોઈ પ્રશ્ન નથી. ગ્રહસ્થી હોય તો એને પોતાના પોતાના ઘરની ઘર વખરી સંતાડવી ઠેકાણે મૂકવી પડે, મિલકત કે કોઈ દાગીના હોય તે. સાધુ ને શું, એના દાગીનામાં એક તુંબડી અને એક એની ભિક્ષાની જોડી, આ એની મિલકત, કોણ લઈ જવાનું હતું? સત્ય કહો, જૂઠું બોલવાનું કોઈ કારણ નથી. લેખી કાગળ કોરે, હું કવિ નથી, લખ્યાલું છું ની કોરા કાગળ ઉપર. તમારે જે લખ કારણ, કાશીના વિદ્વાન પંડિતો તુલસીજીને ની આટલી ઊંચી વિદવત્તા એમનાથી સહન નહોતી થતી. તુલસીજીની પાછળ પડી ગયેલા, પણ છતાં ભગવાનજીની રક્ષા કરતા. તો એ તુલસીજીની પોતાની નિમ્નતા, જે કવિઓ કલી કે કવિને, કલયુગના કવિઓને વાત કરું છું, એમ કરીને બોલ્યા છે ત્યાં આગળ. વિરોધ કરનારા નહીં, સ્વાભાવિક છે કે જેનામાં કલયુગની બુદ્ધિ હોય તે બધા અવળા જ હોય. એટલે તુલસીએ વિરોધીઓ નામ નથી લખ્યું. કલી કે કવિને કરવું પર નામા, આવા અવળા ચાલવા વાળા, પોતાનો વિરોધ કરવા વાળા એવા કવિઓ એવા પંડિતોને હું પગે લાગી લઉં છું એમ કહ્યું છે. અને એટલે જ કહ્યું, હું કવિ છું જ નહીં, તમે શા માટે મારી ઉપર ઈર્ષા કરો છો? તમે ગભરાશો નહીં મારાથી, અને મારા માટે કઈ તમે વિચારશો જ નહીં, હું કવિ છું જ નહીં. પોતે હોય ને છતાં ના પાડી દો. કેટલા બધા એવા તો દાખલા છે કે માણસ પોતાની જાતને બહાર દેખાડે જ નહીં. જો ભગવાન ધરાતલ પર આવ્યા અને કે હું ભગવાન છું, અને કશું કામ કરવા જ ના દે, એટલે ભગવાન પણ પોતાની જાતને છુપાવે. અહીંયા કવિના કવિ તરીકે પોતાનું કવિત્વ છુપાવી રાખવા માંગે છે, એટલા માટે આવા ભાવથી તુલસીજીએ ખૂબ જ પોતાનો વિવેક એનું દર્શન કરાવ્યું અહીંયા.